शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्ताये ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्री सहजानन्द स्वामिने नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री पुरुषोत्तम नारायणाय नमो नमः नमो नमः सहजानन्द स्वामी महाराज
કાલ ગુરુજી વાત કરી હતી કે ભક્તિ અને વૈરાગ છે તે હામ હામાં છેડા છે, ભગવાનમાં અતિશય પ્રીતિ તે ભક્તિ છે, અને ભગવાન વિના અન્યને વિશે કોઈ રસ નહીં, અરુચિ અને કોઈ સુખ બુદ્ધિ નહીં એ વૈરાગ્ય છે. અને જો નાશવંત સમજાય અને દુઃખદાયક સમજાય તો વૈરાગ જગતમાંથી થઈ શકે છે, કેમ કે જીવનો સ્વભાવ એવો છે કે એને દુઃખ અને નાશ થવું એને વિપરીત સ્વભાવ છે, એટલે એને ગમતું નથી.
વેરી વેરી ફાઇન ઇમ્પોર્ટન્ટ મંતવ્ય આને કહેવાય.
ગુરુજી કે રાજી પોલિયા વાળો જે હોય એનું જીવન દાસત્વ ભરેલું હોય.
સરસ.
ગુરુજી કે જેને ભગવાન સિવાય બીજે નિરંતર અરુચિ વર્તે તેને વૈરાગ્ય થયો કહેવાય.
ગુરુજી કે સેવા ઘણા પ્રકારથી થતી હોય પણ એ સેવા જો દીન ભાવે અને ગળતા હૃદયથી થતી હોય તો જ એ સાચી સેવા રાજીપો અપાવે.
નહીતર તો રાજીપો મળ્યો છે એમ માનીને માન આપણે વધારીએ.
ગઈકાલે ગુરુજીએ વાત કરી હતી કે વ્યક્તિના વર્તન ઉપરથી તેની રૂચિનું દર્શન થાય છે, તેના રૂચિ ઉપરથી તેના સમજણ કેવી હોય એ કહેવાય, એ ખબર પડે છે.
સાબાશ, ગુડ ગુડ. હવે અમે છે ને આજથી એક નૂતન પ્રોગ્રામ પ્રારંભ કરવાના છીએ. આમ તો અમે રોજ 4 પ્રોગ્રામ કરતા, કેટલા, એક નિર્ણય બોલતા, બીજા સમાચાર બોલતા, ત્રીજું મંતવ્ય બોલાવતા અને ચોથી કથા કરતા, રોજ સવારનો અમારો આ 4 પ્રોગ્રામ. પણ આજથી એક નવો ઉમેરો છે, દાખલ કરીએ છીએ. નવા પ્રોગ્રામનું નામ છે સ્વાધ્યાય. કસોટી કહો, પરીક્ષા કહો કે પ્રશ્નોત્તર કહો, આ છે આપણો આજથી એન્ટ્રી મારતો નવો પ્રોગ્રામ. અમે પ્રશ્ન કરશું ગત કથા વિશે, એમાંથી એક પેપર કાઢશું મનમાં મનમાં અને એની મૌખિક પરીક્ષા લેવું છે તમારી. પ્રશ્ન પૂછશું, કોણ સારે માર્કે પાસ થાય છે, કોનો નંબર 1 આવે છે એ અમે જોશું, કોણ કેવી કથા આંવળે છે એની કસોટી થઈ જશે, કોને કેટલો રસ છે કથામાં, કેટલું યાદ રહેશે, કેટલું સારું ખેંચે છે અને કેટલું સરસ ઘી ઘી આપણને પ્રશ્નના ઉત્તરમાં એ આપણને પીરસે છે. હમણાં ખબર, હાલો કાલે અને રવિ સભામાં અમે સ્વરૂપ ભક્તિ નિર્ણય ગ્રંથની કથા કરી. ભગવાનના સ્વરૂપનો નિર્ણય ને ભક્તિનો નિર્ણય એને સ્વરૂપ નિર્ણય ગ્રંથ કહેવાય, પ્રેમાનંદ સ્વામીનો કરેલો. એમાંથી પ્રશ્ન પેપર કાઢું છું. ગુડ. સૌ પહેલો અમારો પ્રશ્ન એ છે કે મુક્તાનંદ સ્વામી મહારાજને જે 4 પ્રશ્ન પૂછાતા એ કોણ કહેશે? હાથ ઊંચો કરવાનો. અમે જેને કહીએ ત્યાં માઇકવાળો આવશે, સમજાણું, અને ન આવડતું હોય એણે હાથ ઊંચો નહીં કરવાનો અને માથું નીચું કરવાનું કે અમને આવડતું નથી. હવે એમ જ હોય ને, બીજું હેઠું જોઈ જાઓ, બીજું હું જરા આટલા સંતોને આવડે છે, લ્યો આ નાના સ્વામીને આવડે છે, આમ નાના છે, આ પ્રત્યક્ષ સ્વામિનારાયણ આપો જોઈએ. મોટા મોટા તો યાદ રાખે, પણ આ નાના યાદ રાખે એ આનંદની વાત કહેવાય, ધન્યવાદ દેવો પડે.
એક તો એ કે ભગવાનનું સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ કેવી રીતે છે?
સરસ.
પછી કરતા અને અકર્તા કેવી રીતે?
સાબાસ.
પછી દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ કેવી રીતે છે?
ગુડ.
અને સગુણપણું નિર્ગુણપણું કેવી રીતે?
મદદ કરી. હાલો, પ્રશ્ન નંબર 2. ભગવાનનું સગુણ નિર્ગુણપણું જે આવ્યું હતું એ કોણ કહેશે? અલૌકિક સ્વામીને આપો.
ભગવાનમાં દિવ્ય ગુણો છે એટલે ભગવાનનું એ સગુણપણું, અને ભગવાનમાં માયિક ગુણો નથી એટલે ભગવાનનું એ નિર્ગુણપણું.
સાબાશ, સાબાશ. પછી બીજી રીતે બીજું આવડ્યું નહીં કેમ? ભગવાન અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરસન બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે આ જગતની ઉત્પત્તિ અંતર્યામીપણે કરે છે એ ભગવાનના સગુણ સ્વરૂપ છે, અને અક્ષરધામમાં રહ્યું તે ભગવાન નિર્ગુણ. એ એટલું રહી ગયું, અડધું કીધું, અડધું ન કીધું. પ્રશ્ન નંબર 3, ભગવાનનું સાકાર નિરાકારપણું કેમ છે એ કોણ કહેશે? બોલો, એમાં જ બોલો તમારા માઇકમાં.
ભગવાન સદા દિવ્ય મૂર્તિમાન થતા અક્ષરધામમાં અને મનુષ્ય રૂપે વિચરતા હોય છે એટલે ભગવાનનું સાકાર સ્વરૂપ છે. અને નિરાકાર ભગવાન એટલા માટે કે ભગવાનના સ્વરૂપમાં માયિક ગુણો નથી એટલે ભગવાન નિરાકાર છે,
માયાનો ભાગ નથી.
માયાનો ભાગ નથી એટલે
આ એક ઓલા બ્રહ્મજ્ઞાનીઓ છે ને, અક્ષર સુખમાં લીન થાય છે ને, એટલે નિરાકાર કે છે, બાકી છે નહીં એટલો ભાગ હતો. પ્રશ્ન નંબર 3, ભગવાનનો દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ કેવી રીતે સમજવો? હાલો, સનાતન સ્વામીને આપો જોઈએ. દિવ્ય ભાવ મનુષ્ય ભાવ હમણે જોવો, ચોખ્ખો દીવા જેવો.
ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે અને ત્યારે જે પોતામાં દિવ્ય ભાવ જણાવે, એટલે કે એભલખાચર હતા તે મહારાજને મારવા ઉભા રહ્યા, તો મહારાજે ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા.
તો દાખલા સાથે હતું
આવી રીતે જે મનુષ્ય ભાવમાં જે દિવ્ય પણ બતાવે અને સમાધિઓ કરાવી અને બધાને સ્વરૂપ બતાવી એનો દિવ્ય ભાવ કહેવાય. અને કરિયાણામાં મહારાજ બી ગયા કે મને આવશે ઓલો બાબો સાહેબ મને મારી નાખશે, મને સતાડી દો પટારા. આવી રીતે જે સામાન્ય મનુષ્ય જેવું જે ભાવ બતાવે, કામકૃતાથી બતાવે, શ્રીકૃષ્ણ ભગવાને આટલી રાણીઓ કરી મનુષ્ય ભાવ કહેવાય, એવા બધા બતાવે.
કપાલ મનુષ્ય ભાવ કોઈથી તાડ્યું હોળો જ્યારે 108 રાણીઓ થતી છે. તામસ ભક્તિના 3 પ્રકાર કોણ કહે છે? હેતુ. હલોય મહાત્મા, તામસના 3 ભાવ હડપ જો, અમારે આમ જોવો, બધા આમ જોવો, અહીંયા લાવો, પવિત્ર સ્વામી ભાઈ લાવો. તો એ કે દાડાના ઘાયે નો ચડતા, આ જ ઘાયે ચડ્યા. હા લે લે, અહીંયા અહીંયા ઊભા થઈને બોલો. તો એની કરાવો, એની કરાવો, આમ વાત કરો. જો સાંભળો, અમે દીવાજી વાત કરીશું.
બીજાને હેરાન કરવા કરે, દુઃખી કરવા કરે, તામસમાં કનિષ્ઠ.
બરાબર.
અને ઝારસીની વાત કરીને વાત કરી હતી કે કપટ રાખીને જે ભક્તિ કરે એ મધ્યમ.
અહીંયા કાનમાં કહી દો, હરીફાઈથી ભક્તિ કરે,
ઈર્ષાએ કરીને અને હરીફાઈથી કરે બીજાને પાછો પાડવા.
કોઈ સાંભળી નથી એટલે ભાઈ અમારે સેવક છે એટલું તો રાખવું પડે ને. એ સ્વામી 60% મળ્યા માત્રી જ મારા. ઈર્ષાએ કરીને કરે ને હરીફાઈ માટે, માન માટે, ભક્તિ તામસમાં ઉત્તમ ગણાય. ચાલો, રાજસના 3 પ્રકાર કોણ કહે છે? વાહ 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 વાહ, બોલો. બરો વિદ્વાન, આ વિદ્વાન ના પો અભ્યાસ સ્વામીને.
રાજસમાં કનિષ્ઠ એટલે જે ધન સંપત્તિની લાલચ હોય ભગવાનની ભક્તિ કરતો હોય, પછી
આ લોકના સુખ સંબંધી જે કાંઈ હોય તે બધું એ રાજસમાં કનિષ્ઠ.
અને રાજસ મધ્યમ ઉપસવા માટે કે કીર્તિ માટે કરતો હોય.
ગુડ ગુડ ગુડ.
અને સાલોક્યાદી મુક્તિ માટે કરતો હોય તો
રાજસમાં ઉત્તમ.
રાજસમાં ઉત્તમ.
વાહ વિદ્વાન, આ વિદ્વાન હાચા. બોલો, હવે જોયું તમારું, અમારા મહાત્માઓમાં તમારામાં કેટલો ફેર પડે છે જોયું? તમે બધા ખોટા જ પડો, કથા તો હું હાસી કરું, તમે માય ખોટું સમજવાનું હું કરું. તમારી ખોપડીમાં ન આવે તો હું શું કરું? હું તો મારી સેવા બજાવું છું, તમે એને ઝીલી નથી શકતા. ફૂટલા મગજ રે નહીં, શું કરે, વરસાદ ઘણો વરસે પણ પાણી ટકે નહીં તો. સાવાજ સાવાજ, સાત્વિકના ત્રણ પ્રકાર કોણ કે છે? એમ ગુણ સાગર સ્વામીને આવડે આપો તો.
સાત્વિક કનિષ્ઠ એ પોતાના પાપ બાળવા માટે ભક્તિ કરતો હોય.
બરાબર, પ્રાચીન માટે. હા,
સાત્વિક મધ્યમ પોતાની રૂચિને અનુસાર ભગવાનની ભક્તિ કરતો હોય, અને સાત્વિક ઉત્તમ એ કેવળ દાસ ભાવથી અને ભગવાનને પ્રસન્નતા માટે ભગવાનની ભક્તિ.
વાહ, સરસ. સંતોએ સરસ યાદ રાખ્યું ને, તાળી પાડો સંતન, વધાવો. આટલું સરસ યાદ રાખ્યું માટે એ નિમિત્તે એક રસોઈ દેવી પડશે. કોણ દે હે? બોલો, લક્ષ્મણ દાદો, લક્ષ્મણ દાદાની લીધી. હાલો, સંતોએ સારું યાદ રાખ્યું, એમાં એક રસોઈ ખેહી. હે, એને 100%. એને પૂરો ઉત્તર કર્યો એટલે પછી કહેવું જોઈએ ને, અદભુત વાત આવી. બાકી હાલો, હજી પ્રશ્ન પૂછવાનો છે. કાલે વૈરાગ ઉપજવાના હેતુ કીધા હતા કેટલા, કોણ કહે છે?
એક તો જે કઈ છે એને દુઃખદાયક જાણે, અને બીજું એ નાશવંત જાણે તો વૈરાગ થાય.
65% મળ્યા, ત્રીજું રહી ગયું. સાધુ વૈરાગ્યવાન સાધુનો સમાગમ કરવાથી વૈરાગ થાય છે એ વિશે ઘણું બોલ્યો હતો. જ્ઞાનીનો સમાગમ કરવાથી જ્ઞાન થાય, દિવ્ય ભાવવાળાનો સમાગમ કરવાથી દિવ્ય ભાવ થાય, એની એલર્જી રાખ્યા વગર કરાય. ધર્મવાળાનો સમાગમ કરવાથી ધર્મ આવે, પ્રેમીનો સમાગમ કરવાથી પ્રેમ આપણામાં આવે, વૈરાગ્યવાન સંતનો સમાગમ કરવાથી વૈરાગ ઉત્પન્ન થાય છે. એ રહી ગયું, બે ગ્રહણ થી એક રહી ગયું. સરસ, બોલો હવે પૂછો. હવે કાલ, આજે સંવત 2067 શ્રાવણ સુદ ત્રીજ છે, રૂડો મંગળવાર છે, તારીખ 2/8/11 છે. આજે વરાહ જયંતિ અને મધ્યાહ્ને બપોરે એનું પૂજન કરવાનું. કોઠારી સ્વામીએ કોકની પાસે વરાહ ભગવાનનું પૂજન કરાવી દેવાનું. આપણે આ બધું પાળવું પડે. કાલે આ હરિગીતામાં ભગવાન નીલકંઠ વર્ણીએ ભક્તિ માતાને કહ્યું કે હે માં, આ બધું જગત નાશવંત છે એમ સમજો તો વૈરાગ થાય, અને જો નાશવંત સમજાણું હોય તો એમાં અરુચિ થઈ જાય, અને જો કાંઈ રુચિ રસ ભોગ બુદ્ધિ સુખ બુદ્ધિ રહી ગઈ છે તો ચાર પ્રકારની પ્રલયની વાતો ઘણી કરી હોય પણ અંદર ઉતરી ન હોય કરનારાને કે સાંભળનારાને, એટલે રસ રહી ગયો હોય, વૈરાગ થયો ન હોય. સમજાણું હોય ફળ મળે મળે ને મળે, શું ફળ? વૈરાગ. બધામાં અરુચિ પ્રાપ્ત થાય જ, અને જો રુચિ કાંઈક રહી ગઈ દેહમાં, દૈહિક સુખમાં, સંબંધીમાં, તો પ્રલય સમજ્યા ખરા, વાતું કરી ખરી, નોટમાં ઉતાર્યો, મગજે માલ ધાર્યો, કોકને કીધો, પણ હજી ફળ નથી આવ્યું, માટે એ વાત અમલમાં આવી નહીં. ફળ મળે ત્યારે જ અમલમાં આવી ગણાય, ટૂંકમાં કોઈ પણ સમજણ. ફળ મળે તો જ એ સમજણ સમજણ કહેવાય, નહીતર ગોખેલું જ્ઞાન કહેવાય, વર્તનમાં ન કહેવાય. ગોખણીયા પંડિત બહુ છે, વર્તનિયા પંડિત ઓછા. યાદશક્તિ વાળાનો પાર નથી, પણ જીવનમાં વણી લેવા વાળા ઓછા. અંબારી રાખવા વાળાની ક્યાં થાય, આખા આખા ગ્રંથો કંઠે રાખે, પણ ફળ કાંઈ નહીં. હો, કોક લોકો પ્રભાવમાં આવી જાય, કહો અમને આખું વટનાવત કંઠે, આટલું જ ફળ. પાના નંબર સાચે યાદ હોય, આ વટનાવત માન, આ વટનાવત મામ, આ વટનાવત વૈરાગ્યની વાત. તમારામાં કેટલી તક? મને થયો નહીં વટનાવત વૈરાગ્યનો તો પાકું ગોખ્યું, બધું કંટે, અમલમાં કાંઈ નહીં. ફળ મળવું જોઈએ તો સાચું. ધળ લઈને કથામાં જે આવ્યું હોય અમે પૂછીએ ભેગો ઉત્તર દઈ દે, એટલે શું જ્ઞાન થઈ ગયું છે? સમજણ આવી ગઈ છે? ના ના ના, ફળ મળે તો આવી કહેવાય, અને કદાચ બોલતા ન આવડે, ઉત્તર દેતા ન આવડે, પણ એનામાં જો તે વાતનું ફળ સાક્ષાત હોય તો એ માણસ જ્ઞાની છે, આ બોલનારો નહીં. આમ સમજો, વિનાશ સબકે દેખી કે જીમી વૈરાગ હોત રહે તો ધીમી, બધું નાશવંત દેખો તો વૈરાગ થાય છે. એ જ રીતે એક બીજો પ્રકાર છે વૈરાગ ઉત્પન્ન થવાનું. દેહધારી જીવ માત્રતા કે,
દેહધારી જીવ માત્રતા કે,
નાના પ્રકાર કે દુઃખ જીવા કે,
નાના પ્રકાર કે દુઃખ જીવા કે,
દેખી કરી વૈરાગ્ય હી હોતે,
દેખી કરી વૈરાગ્ય હી હોતે,
સુલટરિત જો આવત જોતે,
સુલટરિત જો આવત જોતે,
સુલટરિત જો આવત જોતે, સુલટ રીતે જો આવત જોતે, હરખી રીતે હવળી રીતે જો નિરખતા આવડે તો દેહધારી માત્રને જે દુઃખો અનેકવિધના આદિ વ્યાધિ ઉપાધિના ભોગવાન થાય છે એ જણાય આવે, અને એ દુઃખો જો દેખાય તો અવશ્ય વૈરાગ થાય. સુખ દેખાય તો રાગ થાય, દુઃખ દેખાય તો વૈરાગ થાય. ભગવાન શિવાયની બધી બાબતમાં દુઃખ દેખાવું જોઈએ, કેમ જે દુઃખ જ છે, દેખાતું નથી એટલે આપણને જોતા નથી આવડતું, અને મોટા ભાગના અવળું દેખાય છે. મુવાને દુઃખ છે તે સુખ દેખાય છે. બોલો, અતિ આશ્ચર્યની વાત એ હા, દુઃખમાં સુખમાં નાણું તે હા, આખી દુનિયાને આમ થયું છે, અવળું થઈ ગયું છે, ગધેડો એને ગાય દેખાણી. બોલો, હવે પાટું જ ખાય તો એમ. ભગવાન શિવાયની બધી માયામાં જીવને સુખ દેખાણું છે, જ્ઞા સુખ નથી. હવે એને કોઈ દિવસ બિચારાને ગમે એટલી મહેનત કરે, ગમે એટલા જન્મ ધરે, ગમે એટલો અડિયું કાઢે, પણ સુખ નહીં મળે. ઝાંઝવાના પાણીથી તરત છીપે તારે પછી. સુલટ રીત જો આવત જોતે, જોતા આવડવું જોઈએ તો દુઃખ દેખાય. વિશ્વમાં ભોગ્ય વસ્તુ માત્ર અને નાશવંત જોવામાં આવે તો તેને વૈરાગ ઉપજે. જે રીતે પદાર્થ માત્રને નાશવંત દેખવાથી વૈરાગ થાય છે, તે રીતે જ દેહધારી જીવ પ્રાણી માત્રને નિરંતર કાંઈ ને કાંઈ દુઃખ રહેતું જ હોય છે. સુલટી રીતે જો વિચારવામાં આવે તો અનેક પ્રકારના દુઃખોને દેખીને પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, દુઃખોને દેખીને પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે જીવને શરીરમાં જેટલું દુઃખ થાય છે, જે જીવને શરીરમાં જેટલું દુઃખ થાય છે, તે દુઃખ તેણે પૂર્વે કરેલા પાપનું જ ફળ હોય છે. શરીરમાં થાય દુઃખ કે મનમાં દુઃખ થાય, પાપનું જ ફળ હોય છે, પૂર્વે એને ગમે ત્યારે કર્યું છે, નહીતર દુઃખ આવે નહીં. દુઃખ જેટલું અનુભવવું પડે છે, ભોગવવું પડે છે, તે કાંઈક આપણે ભૂલ કરેલી છે, કાંઈક પૂર્વે જન્મમાં આ જન્મમાં કાંઈક પાપ કર્યા છે, કાંઈક ભગવાનની આજ્ઞા લોપી છે, ખોટું કર્યું છે, કોકને દુખ્યા છે, ધર્મ લોપ્યો છે, અન્યાય કર્યો છે, અસત્ય કર્યું છે. જે જીએ કુજીતનો જો તન મે સુખ દેખાત, શુભ કર્મ ફલ તીતનો સબ અંતે તો દુઃખ રહા. બહુ સમજવા જેવો દોહો છે. जेही जिय कु जितनो जो तन में सुख देखात, शुभ कर्म फल तितनो सब अंते तो दुख रहात। अर्थ, जे जीवने पोताना शरीर में जेटलू सुख थाय छे, जेटलू कहीं सुख थाय छे, ते तेने पूर्वे करेला पुण्य नुज फल होय छे। पण छेवटे तो तेने दुखनू दुख ज रहे छे, अंते तो दुख ज भोगवुं पड़े छे। केम जे आ देह मां क्यारे कोई खाईटो नथी, आ मर्दामांथी कोईने काई निकळ्युं नथी। અંતે તમને જે કાંઈ સુખ ભોગવાય છે એ તો તમારા શુભ કર્મના ફળને રીતે આ શરીરથી તમે સુખ ચૂસો છો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધરૂપ, કે કાંઈક મનની માન્યતામાં માલો છો સૂક્ષ્મ શરીરના સુખ રૂપે, પણ અંતે તો તમારું બધું વેરાઈ જવાનું છે કાળની એક થપાટે। માટે દુઃખ જોવો તો છે, સમજો તો બહુ છે, નો સમજો તો કાંઈ નહીં, તો શું વૈરાગ થવાનો? આ ભૂમિ ઉપર શિશ્ન અને ઉદરની તૃપ્તિ માટે જેટલા કામ કરવામાં આવે છે, જેટલા કામ કરવામાં આવે છે તેની સાથે તેટલું દુઃખ જોડાયેલું આવે જ છે, હારે જ આવે, જોટે સોટેલું જ આવે। શિશ્ન ઉદર માટે જે કાંઈ તમે ભોગ ભોગવો ને બધાય એટલા દુઃખ લઈને જ આવે છે। સ્ત્રી સંગતથી જે કામ ભોગનું સુખ ભોગવે છે, તેમજ જીભના રસા સ્વાદથી પેટ ભરીને ભોજન લે છે, આ બંને પ્રકારના જે સુખ, સ્ત્રીનું સુખ શિશ્ન તૃપ્તિ અને જીભનું સુખ તે ઉદર તૃપ્તિ ગણાય છે। શિશ્નો ઉદર તૃપાહા, શિશ્ન અને ઉદર તર્પણ જે માણસો છે તે રસાસ્વાદી અને કામી માણસો, ટૂંકમાં એ જે કાંઈ સુખ ભોગવે છે આ બંને પ્રકારના જે સુખ, તેમાં જીવને આસક્તિ થાય છે અને આવા વિષય જીવનો સંસર્ગ હોવાથી પાપમય કર્મમાં પ્રવૃત્તિ રહે છે। લ્યો, આવા જે માણસો એનો સંસર્ગ છે, એવા જ વાતાવરણમાં રહેવાનું છે, માટે જીવની બુદ્ધિ હવળી થતી નથી, નેરા પાપમય કર્મ જ થયા કરે છે, એવી જ પ્રવૃત્તિમાં એને ઓટોમેટિક પડી જવાય છે। અને આવું વર્તન કરીને પરિણામે જીવને અત્યંત દુઃખ ભોગવવું પડે છે। અને આ જગતમાં આવા શિશ્ન અને ઉદરના સુખો પરાયણ માણસોની કાંઈ તાણ નથી, એ બધા અસત્પુરુષ છે। અસત્પુરુષ સમ બુરે ન કો, અસત્પુરુષ સમ બુરે ન કો, અસત્પુરુષ સમ બુરે ન કો, અસત્પુરુષ સમાન ખરાબ કોઈ નથી, બુરામ બુરોઈ, તાકે સંગ કરે સો જો, શુભ બુદ્ધિ ધર્મ નિષ્ઠા જેતી,
શુભ બુદ્ધિ ધર્મ નિષ્ઠા જેતી,
તત્કાલ નાશ પાવતેતી,
તત્કાલ નાશ પાવતેતી,
તત્કાલ નાશ પાવતેતી,
તત્કાલ નાશ પાવતેતી,
અસત્પુરુષ સંબુરે ન કો,
અસત્પુરુષ સંબુરે ન કો,
તાકે સંગ કરે સે જો,
તાકે સંગ કરે સે જો।
અસત્પુરુષ આટલો બધો ખરાબ કેમ ગણાય છે? કે એનાથી કોઈ ખરાબ જ નથી, ખરાબમાં ખરાબ આવડો આ, એનું કારણ શું? તો કહે છે, એનો સંસર્ગ જે રાખે છે, એનો સમાગમ જે કરે, એની યારે હેત રાખે છે, તેની શુભ બુદ્ધિનો તત્કાળ નાશ થઈ જાય છે અને એની ધર્મનિષ્ઠાનો પણ તત્કાળ નાશ થઈ જાય છે। માટે અસત્પુરુષ જેવો કોઈ હલકો નહીં, શુભ બુદ્ધિ માત્ર નો ને આપણા ધર્મ નિયમનો ભોંડિયો વાળી દે એનો સમાગમ ને સંગ. માટે અસત્પુરુષનો સંગ કરવો નહીં. જ્ઞાન ભક્તિ આદિક જો જેતે શુભ ગુણ સો સબહી તેતે સંગ સે નાશ હોવત તત્કાલા દુઃખ પાવત પીછે રહે વિશાલા. અરે આવા અસત્પુરુષનો સંગ કરનાર માણસની શું દિશા થાય છે તે સાંભળો, કે એવા દુષ્ટ મનુષ્યના સમાગમથી જ્ઞાન ભક્તિ આદિ જે જે શુભ ગુણ હોય તે બધાનો તત્કાળ નાશ થઈ જાય છે, છેવટે પુષ્કળ દુઃખોને પામે છે. અસત્પુરુષના સંગથી દેહમાં હરખ ભર્યું અભિમાન આવે છે, જે અભિમાનને ઝીરો કર્યા પછી ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એવું જે અહંકાર અભિમાન માન તે અસત્પુરુષના સમાગમ કરવાથી હરખ ભર્યું આવે છે. બોલો, લહેરી કરતું આપણામાં આવે, દેહભાવ તો બહુ ડઢ થાય એના સમાગમથી, અને દેહભાવ ડઢ થાય તેનાથી મોક્ષનું બીજ બળી જાય છે. આ નબળા સંઘનું ફળ મોક્ષનું બીજ બળી જાય. બોલો, હું કરવું તું હું થઈ જાય. દેહ સંબંધી પદારહી જેતા તામે મમત્વ હિ હોવત તેતા, દેહ હૃદેહ સંબંધી જીતના પદાર્થ તે તે રહે જો તીતના, તાકે વિશે આસક્તિ અપારા હોત ભયે કૌવાર ન પારા, અહંતા મમતા કે પરવશ હોઈ દેહ ત્રિયા સુત ધન મે સોઈ, ઇત્યાદિક મે આસક્ત હોઉં રાત દિનતા કે અર્થ હી સોઉં, નાના પ્રકાર કે પાપ કર્મા કરત ભયે ન દેખત અધર્મા. દેહ સંબંધી જેટલા પદાર્થ હોય છે તેમાં તેટલો જ મમત્વ ભાવ જાગે છે, પછી એને ભાઈ દેહ ભાવ, પછી મમત્વ ભાવ જાગે. દેહ અને દેહના સંબંધી જેટલા પદાર્થ હોય છે તેટલી તેમાં પારાવાર પછી પાછી આસક્તિ થાય છે. હવે પ્રથમ નબળાનો સંગ, નબળું વાતાવરણનું સેવન, એનાથી હજડંબમ દેહ ભાવ, એનાથી દેહ સંબંધી પદાર્થમાં ભૂકા કાઢી નાખે એવો મમત્વ ભાવ, અને પછી એમાં અતિશય આસક્તિ થઈ જાય છે. લ્યો, આ કઠણાઈના બધા શ્રી ગણેશ થયા. અને તેમાં અહંતા અને મમતાને લીધે અંતે જીવ પરવશ થઈ જાય છે, પરાધીન થઈ જાય છે, બંધાઈ જાય છે, અને પછી બહુ દુઃખી થાય છે. સ્ત્રી પુત્ર અને ધન ઇત્યાદિકમાં આસક્તિ વધવાને લીધે તે બધાને માટે રાત દિવસ અનેક પ્રકારના પાપમય કર્મ કરતો રહે છે, તેને અધર્મ કે પાપ દેખાતું નથી. પછી ભાઈ દેહમાં આસક્ત થઈને કે દેહના સંબંધીમાં આસક્ત થઈને તેમાં હેત રાખીને જે મનુષ્ય જેટલું પાપ કર્મ કરે છે, જે પાપ કર્મ જે રીતે કર્યું હોય છે તે રીતના તેના બધા દુઃખમય ફળ હવે પછી આ રીતે એને ભોગવવા પડે છે તે કહું છું. લ્યો, કેવા કેવા એને ભોગવવા પડે છે. મનુષ્યનું શરીર પ્રાપ્ત થયા પછી કોઈ પારકી થાપણ ઓળવે તો એને જમપુરીમાં માર મળે છે, અનેક પ્રકારના દુઃખ મળે છે. હવે કેવા કેવા માણસ દેહાભિમાની થઈને નબળાના સંગે કરીને કામ કરે છે એનું લિસ્ટ આવે છે. પારકી થાપણ ઓળવાનું કામ કરે, જોજો. જે પોતાના ઉપર વિશ્વાસ ધરાવનારો હોય ને એનો જ વિશ્વાસઘાત કરવાનું કામ કરે એવડું, એમાં કશોય પાછો ડર રાખે નહીં. જે એવા પાપ કર્મ કરતા રહે જેમ કે દંભ કરે, ચાડિયાપણું કરે, કોઈને ધૂતે, મિથ્યા બોલબોલ કરે, ખોટા કર્મ કરે, આવા બધા રવેડે સડે નબળાના સંગે ને દેહાભિમાને કરીને આસક્તિ કરીને. જે મનુષ્ય પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે બીજાના ઉપર મિથ્યા અપવાદને આરોપે છે એ ખૂબ પછી નરકમાં જઈને દુઃખ ભોગવે છે. જે પારકો દ્રોહ કરે છે એને જમદું તો બહુ મારે છે. જીવોની હિંસા કરતા હોય છે પછી હિંસાએ સડી જાય, પારકા દ્રોહે સડી જાય, સ્વસ્વાર્થ સિદ્ધિ માટે મિથ્યા અપવાદો મુક્તો થઈ જાય અને ખૂબ જ ચોરી કરવા માંડે, ઇત્યાદિ બહુ પાપ કરે, પછી બધાના ફળ જમપુરીમાં લખચોરાશીમાં બહુ ભોગવે છે. જે પોતાના કુટુંબના પોષણને માટે જ એકલી અનિતિ કરતો રહે, પાપ કર્મ કરતા ડરે નહીં, જે મનુષ્ય દુનિયામાં નિંદા થાય એવા જ પાપ કર્મ કરીને જ્યાંથી ત્યાંથી ધન લઈ આવે, પછી તે ધન પોતાના સંબંધીને આપીને તેનું રાજદી પોષણ કરતા રહે, પણ મનમાં પાપકર્મનો ત્રાસ રાખે નહીં. જે મનુષ્ય લોક મર્યાદાને છોડી દઈને પોતાના સંબંધી અને ધનમાં આસક્ત થઈ ગયેલા જણાય છે અને મનુષ્યના હિતને માટે વેદાદિ શાસ્ત્રોએ ચાર વર્ણને ચાર આશ્રમના જે ધર્મ વારંવાર કયા હોય છે તેને તજી દઈને દૂર જતા રહે છે, વેદથી વિરુદ્ધ ચાલવા લાગે છે, પાખંડીઓના જેવો વેશ રાખે છે અને છળ ધર્મનો આશ્રય કરે છે, આ બધા હે માં મર્યા પછી જમને હાથે જાય છે અને ખૂબ માર ખાય છે. જે મનુષ્ય ગાય, બ્રાહ્મણ, સાધુ, વેદ, તીર્થ, દેવ એ બધાનો દ્રોહ કરવામાં સુરવી રહેતા હોય, જે ક્યારેય પારકી પીડાને સમજતા નથી, જે મનુષ્ય કુળ, ધન અને ગુણના મદનું અભિમાન રાખતા હોય, બ્રાહ્મણ કે સાધુની આગળ નમતા ન હોય, નીચું કાંધ કરીને નમતો નથી રે એવો સાધુ સંગાથે અભિમાન વળમાં હાલતા હોય, જે મનુષ્ય ભગવાનની ભક્તિથી વિમુખ હોય, જે મનુષ્ય જેનું માંસ મળે એનું માંસ ખાતા હોય, જે સુરા અને મદ્ય અનેક પ્રકારના દારૂ પીતા હોય અને નિર્ભય થઈને મનસ્વી રીતે મન ધાર્યું જ વર્તન કરતા હોય, આ બધા મર્યા પછી જમપુરીમાં જાય છે. જે મનુષ્ય લીલ જ મનનો થઈને કામે કરીને પરસ્ત્રીમાં બંધાઈ ગયો હોય, જે વિધવા સ્ત્રીમાં કામવાસનાથી આસક્ત થઈ જાય છે અને ચિંતામણી જેવા મનુષ્યના શરીરને પાપ કરવામાં, ખોટા કર્મ કરવામાં, અધર્મ કરવામાં ખોઈ નાખે છે, નિર્લજ થઈને મદને લીધે જે છકી જાય છે, ઉદ્ધત થઈ જાય છે, જે પોતાને માટે યોગ્ય ન હોય આવી અઘટિત વસ્તુઓને ખાય છે ને પીવે છે, ખાવે યોગ્ય ને જેહી વસ્તુ તાકો ખાત રહે, હું બોલવે યોગ્ય ને તેહી એસે વચન બોલત મુખ, જે વસ્તુ ખાવા લાયક ન હોય, પીવા લાયક ન હોય તેને ખાઈ પીવે છે અને જે બોલવાને લાયક જ ન હોય એવા વચન મુખથી બોલતો હોય છે. હે માતા, આ ભૂમિ ઉપર રહેલા મનુષ્યના આવા અનંત પ્રકારના જે દુષ્કર્મ છે, અધર્મ ને પાપ છે, તે મેં તમારી આગળ કયા, કેવા કેવે વારે રહાયે જો જેતે અંતકાલ કે વિશે સબ તેતે અતિશય બહુ બહુ કષ્ટ હી તાકુ પાવત રહે નિશ્ચય જોવાકુ, જે મેં ઉપર કહ્યા તે બધા કર્મ જે મનુષ્ય કરતા હોય તે મનુષ્યના મૃત્યુ સમયે અંતકાળે ખૂબ ખૂબ તે દુઃખ પામે છે, યમદૂતો એને ખૂબ દુઃખ પમાડે છે. જેટલા પાપી મનુષ્યો હોય છે તે બધા પોતાના મનમાં આ લોકમાં ખૂબ સુખ માનતા હોય છે, ખૂબ સુખ માને આ લોકમાં પાપી બધા, પરંતુ છેવટે તે સુખના કરતા અનંત ગણું અપાર કષ્ટ એને ભોગવવું પડે છે. હે માં, આ વાત આમ જ છે, બધું હથેળી પાણીનું ટીપું તમે જુઓ ને એમ હું જોઈને કહું છું, આ વાત આમ છે. મૂર્ખા બધા આ લોકના ભોગ સુખ ભોગવવામાં ખૂબ આમ રસબસ થઈ ગયા હોય ને એમાં જ આનંદ માનતા હોય છે, પણ મર્યા પછી એને આ બધા પાપનું ફળ અનંત ગણું દુઃખરૂપે ભોગવવું પડે છે. જે પાપી લોકો હોય છે તેના દેહાંત કાળે યમરાજા અત્યંત ભયંકર એવા દૂતો તેને તેડવા મોકલે છે. જે યમદૂતોમાં દયાનો છાંટોય હોતો નથી તે હંમેશા અત્યંત નિર્દય હોય છે. હવે યમદૂતોનું વર્ણન આવે છે, કેવા આને તેડવા આવે છે એનું આખું વર્ણન આવે છે. યમદૂતોમાં દયાનો છાંટોય ન હોય, હંમેશા અત્યંત નિર્દય હોય છે, તેના શરીર ઉપર લાંબા ને વાંકડિયા વાળ હોય છે, એકાદો વાળ વાગ્યો હોય ને તો દહ ટાંકા આવે એવા તેના વાળ હોય, અને ભઠ્ઠીમાં ઉકાળેલું શીશું સાથે લાવ્યા હોય છે એનો રહ પાય, આને તેણે હાથમાં લોઢાની હાંકળો લીધી હોય છે પાસ, તેની આંખો ભયંકર હોય છે, વાંકી આંખોથી જ્યારે દેખે છે ત્યારે પાપી જીવના શરીરના બધા જ બંધ છૂટી જાય, જાડા પેશાબ થઈ જાય, જરાક વાંકી આંખી યમદૂત જોવે ને લ્યો. જે જીવ જેટલો પાપી હોય છે તેને તેટલો ત્રાસ તે દેખવા માત્રથી થાય છે, આમ યમદૂત જોવે ત્યાં એટલો ત્રાસ થાય. જે માણસો જમરાજાને દયા આવે એવું કશું કર્મ કરતા હોતા નથી, પણ જેમ યમરાજાને વધારે ક્રોધ ચડે એવા જ ઉપાયો જે કરકર કરે છે એના યમરાજાના દૂતો ડૂસા કાઢે છે. અને જે માણસ જપ કરે, તપ કરે, તીર્થ કરે, યજ્ઞ કરે, દાન કરે, વ્રત કરે, આ સાધનો જો કર્યા હોય તો તે ધર્મના બધા કાર્ય દુઃખને વખતે મદદ કરે છે. આ બધા ધાર્મિક કાર્યો એને દુઃખની વેળાએ સાથ આપે છે, મદદ કરે છે. એક વાત નિશ્ચિત છે કે અધર્મ વાળા કર્મ દુઃખમાં કાંઈ પણ મદદ કરતા નથી. પાપ કર્મો દુઃખમાં કાંઈ મદદ કરતા નથી, પુણ્ય કર્મો મદદ કરે છે. પણ આ ભાગ્ય તો યમરાજન દાયસળ એવા જ કર્મ કર્યા, હારા કર્યા જ નથી, દયા આવે એવા જિંદગી આખી એવાનું શું કરવું કહો. હા ઓલા પાપ કર્મ એને દુઃખમાં કાંઈ મદદ તો કરતા નથી, પણ તે તો વજ્રસાર થઈ ગયેલા હોય છે. જમનાદૂત જ્યારે પાપીની સામે જુએ છે ત્યારે તે પાપી જીવ અત્યંત કંપવા લાગે છે, વગર ડાંકલે અવતાર આવે ધ્રુજવા લાગે અને આકુળ વ્યાકુળ થઈ જાય છે. તે યમદૂતો જીવની સ્થૂળ શરીર સંબંધી ભાવનાઓ જે અતિશય દઢ થઈ ગઈ હોય છે તેને પછી સ્વપ્ન જેવી અવસ્થામાં લઈ જાય છે, અર્થાત એને આ દેહમાંથી છૂટો કરી એને સૂક્ષ્મ શરીર બાંધે છે. સપનામાં જે સૂક્ષ્મ શરીર હોય છે લિંગ શરીર તેમાં તે પાપીને બાંધી દે છે, કહેતા એને ત્રણ તત્વોનો દેહ આપે છે. તે પછી તે પાપીને અતિશય દુઃખ ભરે ઘણે લાંબે માર્ગે ચલાવતા ચલાવતા મારતા ટીપતા જંપુરીમાં લઈ જાય છે. જમદૂત જ્યારે પાપીને જંપુરીમાં લઈ જાય છે ત્યારે તે નિર્દય જીવ ઉપર થોડીએ દયા રાખતા નથી, ભાઈ જરી ક્યાંય નહીં, પણ વધારે કઠણ સ્વભાવના થઈ જાય છે ને માર મેરે જ કરે છે. તે જૂતો પાપી જીવને દેખીને તો લોઢાના કોરડા ને લાકડીઓ તેની પીઠ ઉપર ઠપકારે છે. લોઢાના કોરડા સમજ્યા, સાબુક તો છે ને દોરડાની આવે, પણ આ તો લોઢાની હાંકળની સાબુક એને કોરડા કે તોડી નાખે વાહ. કોઈ કે આશ્રય ન કરે હું આશ્રય બિનહી નિવારે કેવું, આરત મેં ઊંચે સ્વર કરીતા રુદન પાપ કરત રહે ગીતા. સમજ્યા, મહારાજ કહે છે કે માં જેણે કોઈનો આશ્રય કર્યો નહીં, કોઈ ભગવાનનું શરણ લીધું નહીં, સમજાણું, પછી એને આશ્રય બિનહી નિવારે કેવું, કોણ એને બચાવે, આશ્રય વિના એને કોણ વારે આવે. પછી તો એવો દુઃખી થાય અને દુઃખમાં દુઃખમાં ઊંચે સ્વરે રુદન કરે છે, બરાડા પાડે છે, પોકાર કરે છે, પણ કોઈ રક્ષણ કરતું નથી. સૂર્યના ઉગ્ર તાપમાં તપેલી કે દાવાનળથી તપેલી રેતી હોય બસ એ રેતીમાં આને ચલાવે છે, કાં તો પુષ્કળ કાંટા જેમાં હોય આવા વિકટ માર્ગે તે જીવને યમદૂતો મારી મારીને ચલાવે. જો તે પાપી જીવ તેવા રસ્તામાં ચાલી ન શકે તો યમદૂતો તેને ઘણું જ તાળન કરે છે, મારે છે, ત્યારે જીવ હાય 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 હું મરી ગયો, અરે રે આ દુઃખનો અંત ક્યારે આવશે, મને ખબર નહોતી કે આવું દુઃખ ભોગવવું પડશે, નહીતર હું એવા પાપ કર્મ ન કરત, મારે ખ્યાલ બારું ગયું, મારે એમ કે હશે આ બધી વાતો, પણ કાંઈ એમ થોડા આપણે દુઃખી થાય, એમ રહેતું તું ખોટું અભિમાન, પણ આજ ખબર પડી ગઈ આય આય હવે મારું હું થાય એમ બિચારો રોવે પછી હો. અને અત્યંત દુઃખને લીધે જે માર્ગમાં બેભાન થઈને પડી જાય છે, પાછા જમદૂત મારીને ઉઠાડે, દૂતો તેને ઉઠાડી મારીને ચલાવે છે, એક પળવાર પણ તેને વિશ્રાંતિ લેવા દેતા નથી, પણ તેને ખૂબ જ ઉતાવળી ગતિથી ચલાવે છે, અહીં કંઈક જ કરે ઠાકી જાય દેહવાઈ નો દે. યમદૂતો આ પ્રમાણે પાપી જીવને અપાર કષ્ટ આપે છે અને આમ એને મારી મારીને જમપુરીમાં પહોંચાડે છે. યહ લોક કે વિશે જીમી રાજા કે ચાકાર ગુનેગાર જો તીન કો લાવત જન કો પકાર. જેમ આ લોકમાં રાજાના રક્ષકો પોલીસો ગુનેગારને પકડીને રાજ દરબારમાં ખડો કરી દે, રાજ દરબાર દરબાર તામે લાત તિમી પાપી હિ મનુષ્ય કો
દરબાર તામે લાત તિમી પાપી હિ મનુષ્ય કો
કહે ન બનત હિ પાર યમ કે દૂત લાવત તે હિ
કહે ન બનત હિ પાર
આ વાત કહી શકાતી નથી.
અરે યમ કે દૂત લાવત તે હિ યમ કે દૂત લાવત તે હિ
બસ પોલીસો જેમ ગુનેગારને પકડીને ન્યાયાલયમાં લઈ જાય ને એ જ રીતે આને યમદૂતો પકડી યમરાજાની આગળ ઉભો રાખી દે છે. એટલું બધું દુઃખ દે છે કે આપણે કહી શકીએ નહીં. પાપી મનુષ્ય મન વાણી અને શરીરથી જે પાપમય કર્મ કર્યા હોય છે તે વાતને યમરાજા જાણતા જ હોય છે અને તેના દિવાન ચિત્રગુપ્ત એના મંત્રી છે તે જીવના બધા કર્મને જાણતા હોય છે. પાપ અને પુણ્યને જાણવાની શક્તિ ભગવાને તે બંનેને આપી છે યમરાજાને અને એના મંત્રીઓને. બધું જાણતા જ હોય, એની આગળ બધી હિસ્ટ્રી હોય, બોલો ડેટા આખો. ક્યારેય અનિતિ ન થાય આવા આશયથી વારંવાર તેના પુણ્ય અને પાપને દેખવા વિચારવામાં આવે છે ભગવાને આપેલી શક્તિથી, અને પછી એને ધબધબાવીને મારે છે, બરાબર બેનનો ઠમઠોરે છે. શ્રી હરિ, જીવોનો મોક્ષ કરવો આવું તાન છે એટલે વૈરાગ્યને પરિપક્વ કરાવવાને માટે પ્રેમવતી માતાને વાત કહેવાની ફરીને શરૂઆત કરી. 63માં તરંગમાં આપણે પ્રવેશ કર્યો, 162 પૂરા કર્યા. ગમે તેવો કામકાજમાં નિપુણ માણસ હોય તો પણ ભોજન, પાત્ર અને ઘરેણાને સુધારવાને માટે ઘણો પ્રયત્ન કરે, પણ જ્યાં સુધી તેને અગ્નિમાં ગરમ ન કરે ત્યાં સુધી સુધરે નહીં, સારા થાય નહીં. બોલો, ગમે એવો કામકાજમાં નિપુણ હોય ને તો પણ આ ભોજન પાત્ર અને ઘરેણાને અગ્નિમાં નાખે ને તારે સુધરે, આ દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત છે.
વૈરાગ્ય રહે અનાલ તાકે જોગ કરી કે જો, વૈરાગ્ય રહે અનાલ તાકે જોગ કરી કે જો, પાપ રૂપ સબ માલ જરી જાવત બહુ મિલી, પાપ રૂપ સબ માલ જરી જાવત
દારૂ જીમી. દાખલો આપ્યો, વૈરાગ્ય એક પ્રકારનો અગ્નિ છે, તેનો જોગ કરીને અર્થાત વૈરાગ્યથી જીવને તપાવવામાં આવે તો પાપરૂપ બધા દોષ મળ બળીને ખાક થઈ જાય છે. કેવી રીતે? અગ્નિમાં લાકડા જેમ બળી જાય અથવા અગ્નિમાં દારૂ જેમ બળીને ખાક થઈ જાય, એમ વૈરાગ્યમાં જીવના બધા પાપને મળ બળીને ખાક થઈ જાય છે. માટે જીવને વૈરાગ્યથી તપાવવો જોઈએ. સમજાણો? ચાય જૈસે જોવું દારૂ કે રહે મેરું તેહી, રતિહી અનલ સે સૌ જરી જાત ન વિલંબ લગત. બોલો, અરે ભાઈ, ચાહે એવો મેરું જેવડો દારૂનો ઢગલો હોય પણ જરાક અગ્નિનો તણખો પડે સરૂર સાફ, એમ ગમે એવા પાપ ને દોષો જીવમાં હોય પણ જો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો બધા પાપ ને દોષો સાફ બળીને ખાક થઈ જાય. ભાઈ, આવો વૈરાગ્યનો મહિમા છે. પ્રગટ અગ્નિ વિના માત્ર કાગળ ઉપર અગ્નિ અગ્નિ આવું નામ લખ્યા કરવાથી અગ્નિનું કાર્ય થતું નથી. દારૂનો ઢગલો પડ્યો હોય એના ઉપર કાગળની અગ્નિ લખેલી ચબરખી મૂકી દો તો કાંઈ દારૂનો ઢગલો સાફ ન થઈ જાય. સમજાણું? હોવાર અગ્નિ 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 લખેલો મોટો કાગળ લાકડા ફરતો વીંટાળી દે કે લાકડું હળગી જાય. વાત કરો છો તેમ. નામ લેશ ન મિથ્યા રહાવે, પ્રગટ ચાય તેસે કામ કરાય. અરે બાપા, નામ કાંઈ મિથ્યા નથી, અગ્નિ નામ સાચું છે, એને ખોટું કાંઈ કહેતા નથી આપણે. અગ્નિ નામ સાચું, કાગળમાંથી લખ્યું સાચું, દારૂન ઢગલામાંથી ચબરખી મૂકી સાચી, છતાં પ્રગટ અગ્નિ પાસે ચાહે ત્યારે કામ કરાવી શકાય છે, કાગળમાં લખેલા નામથી ન થાય. ભાઈ, તેમ પ્રગટ વૈરાગ્યથી જ કામ થાય છે, વૈરાગ્ય નામથી નહીં, માત્ર કથા વાર્તા કહેવા સાંભળવાથી નહીં, વૈરાગ્ય ઉપર ગ્રંથ લખવાથી પણ વૈરાગ થતો નથી. વ્યાખ્યાન થાય, વ્યાખ્યાન કરવું ને વૈરાગ અમલમાં ઉત્પન્ન કરવો એ બધું અલગ અલગ વાત કહેવાય. જો પ્રગટ વૈરાગ વિના કામ થતું નથી ભાઈ, કોઈ રીતે થતું નથી, તે મરી જાય તો પણ મોક્ષ થઈ શકતો નથી વૈરાગ વિના. તિમી પ્રગટે વૈરાગ વિન કબહુ મોક્ષ ન હોવે મરજાવે તબહુ, કહેશું. વૈરાગ પ્રગટ થયા વગેરે મરી જાય તો મોક્ષ થાય નહીં. જેને મોક્ષ જોતો હોય ને એને વૈરાગ તો જોઈ જ, વૈરાગ મળે પછી મોક્ષ મળે. વૈરાગ વૈરાગ મળ્યો ન હોય ને મોક્ષ ક્યાં જ મળે. વૈરાગ પર રૂચિ કરત બળ ભાગી, રૂચિ કરત નહીં જીતને અભાગી, અનલ બિન પ્રાણી માત્ર કે દેહા, સામર્થ લેશ ન રહત હી દેહા. મહાન ભાગશાળી હોય તેને જ વૈરાગ્યની રૂચિ ઉત્પન્ન થાય છે, અભાગ્ય અને વૈરાગ્યમાં રૂચિ થતી જ નથી. જેનામાં અગ્નિ ન હોય, સમજ્યા, પેટમાં અગ્નિ બંધ થઈ ગયો એવા પ્રાણી માત્રના શરીરમાં લેશ માત્ર પણ શક્તિ રહેતી નથી. અગ્નિ ન હોય એને પચે નહીં, કાંઈ પચે નહીં એને શક્તિ ન રહે. જઠરા અગ્નિ મંદ પડી ગયો હોય એને કાંઈ પચે નહીં, પચે નહીં તો શક્તિ રહે નહીં. એમ કે છે, શરીર જ્યારે એકદમ ફીકું પડી જાય, સફેદ થઈ જાય, પાચન શક્તિ નષ્ટ થઈ જાય, ઉદરનો અગ્નિ સમાપ્ત થઈ જાય, ત્યારે લોહી ન રહે, સમજાણો, તેમાં જીવવાની આશા રાખી શકાય નહીં. તેમ જેમાં વૈરાગ બિલકુલ ન હોય ત્યારે ત્યાં મોક્ષની આશા રાખી શકાય નહીં. દ્રષ્ટાંત સિદ્ધાંત થાય પા બોલો. ઓલામાં અન્ન જળ છોડી દે એટલે સમજવાનું કે હવે આને મોત આવ્યું, આને જીવવાની આશા નહીં. એમ આને વૈરાગ નથી તો સમજી લેવાનું કે આને મોક્ષ મળશે નહીં, મોક્ષની આશા રખાય નહીં. કે વૈરાગમાં જ દૈવત રહ્યું છે, તે સિવાય ક્યાંય બીજામાં દૈવત નથી. સર્વોત્તમ નિધિ વૈરાગ છે, તેના વિના તો બધું કંગાળ કહેવાય છે. અનંત કોટી બ્રહ્માંડનું સુખ પણ વૈરાગ્યની આગળ અત્યંત લુખું છે. હે માતા, હું જેવો કહું છું તેવો જ વૈરાગ હોવો જોઈએ. આ એનો મહિમા છે. હું જેવો કહું છું તેવો જ વૈરાગ હોવો જોઈએ, પછી ગમે એનું વૈરાગ નામ પાડીને બધું દૈવત એમાં જોવા જાઓ તો નીકળે નહીં. તો ચોખ્ખી વાત કરી નાખી. મોક્ષ મેળવવાનું અનુપમ સાધન મનુષ્ય દેહ છે. હવે સાંભળજો, મોક્ષ મેળવવાનું અનુપમ સાધન મનુષ્ય દેહ છે, પરંતુ જે લોકો પાપને માર્ગે ચાલે છે તે મનુષ્ય શરીરને વ્યર્થ કરી નાખે છે, તે મનુષ્ય શરીરનો ભૂખો કરી નાખે. એટલા માટે જે ધર્મ રાજા છે, અર્થાત જે યમરાજા છે, તે પાપી જીવની સામે રીસ કરીને દેખતા નથી. આણે મનુષ્ય દેહ વ્યર્થ કરી નાખ્યો. અક્ષરધામ મળે એવો માનવ દેહ મળ્યો તો પણ એને અભાગ્યા, એનો ભજન કર્યું, એનો ભગવાનનો આશરો કર્યો, એનો ધર્મ પાડ્યા, એનો સત્સંગ કર્યો, એનો દાન પુણ્ય કર્યું, એનો હખણો મીર્યો, અરે રે એને આવો માનવ દેહ ફેલ કરી નાખ્યો. આ મનુષ્ય દેહને આવ પાણીમાં નાખીને આવ્યો છે, રીહ કરે એમ રાજા, હામ હું જોવે ને આમ મોટું કરી જાય, આનું ડાસું હું જોવે. કે દેવતાઓ જે મનુષ્ય દેહને ઈચ્છે છે તે મનુષ્ય દેહ આને મળ્યો હતો, પણ એણે તો હાવ નકામ કર્યો. યમરાજા તો હામુને જ જોતા, અને આમ જોઈને દૂતોને કહે છે લઈ જાઓ અને અહીંથી અભાગ્યાને, મારે એનું મોઢું જોવું નથી, એના પાપનું પ્રાયચિત કરાવો, મારી માની તોડી નાખો, કહે છે જાઓ લઈ જાઓ અહીંથી. એમ કહે છે બોલો, જેના જેવા પાપ હોય તેને દેખીને તે રીતે યમદૂતોની પાસે નિત્ય દુઃખ અપાવે છે. પછી યમરાજા રોજ દુઃખ અપાવે. પાપીના જે પાપ હોય તેને નિશાન અને નામ સાથે પાપી પાસે જ મારી મારીને કબૂલ કરાવે છે. આ મારો બેટો નિષ્કપટ ન થયો હોય, સમજ્યા, આપણે પૂછ્યું હોય ત્યાં લીધું પદાર્થ, ચોરી કરી હતી, આ કર્યું હતું, તે આવા ઘાટ કર્યા હતા, આવો તારો પેટનો આશય ખરાબ હતો, ના ના મારો તો આમ હતું તેમ હતું, હરખું હાસું બોલે જ નહીં, માને જ નહીં. પણ જમપુરીમાં જ્યારે જાય ત્યારે જમદૂતો મારી મારીને મારીને નામ નિશાન સાથે બધું જ એની પાસે જ બોલાવે. બોલે આવા વિચારો આવ્યા જ તને, તો કા આવા ઘાટ કર્યા હતા, કા આવું કામ કર્યું હતું, હા આ પ્લાન કર્યો હતો, કા આ ચોરી, આ તે ફલાણું ઢીકડું, તું એને મેં દેશ રાખતો હતો, એને હેરાન કરતો હતો, તા જીતી તને, બધું એની પાસે જ બોલાવે, કબૂલ કરાવે, કબૂલ કરાવે ને મારે, કબૂલ કરાવે ને મારે, મારે ને કબૂલ કરાવે. આવું લખ્યું છે બોલો. પાપીના જે પાપ હોય તેને નિશાન અને નામ સાથે પાપી પાસે જ કબૂલ કરાવે છે, અને તલ ભાર પણ અનીતિ કરતા નથી. પાછા યમદૂત જેવા કોઈ નીતિવાળા નહીં, મારી મારીને તોડી નાખે, પણ હાસી નીતિથી. બોલો. જેવા પાપ હોય તેવા ત્યાં નરક કુંડ હોય છે, તૈયાર જ રાખ્યા હોય છે. તે કુંડોમાં દુઃખ ભોગવાવીને પાપથી છોડાવવાનું જ તે કુંડોનું પ્રયોજન હોય છે. આ નરકના કુંડો તૈયાર કર્યા છે, આમ નરકના કુંડ બહુ ખરાબ વસ્તુ, પણ આશય બહુ સારો, એમાં નકરું નરક ભર્યું હોય પણ જીવને એમાં નાખે ને એટલે જીવમાં ભરેલું નરક નીકળી જાય, પાપરૂપ શુદ્ધ થઈ જાય જીવ પ્રાયચિત કરીને. બોલો. જીવના પાપનો પ્રાયચિત કરાવવા માટે કેવો હળો ગોચલાવે છે, કેમ જે આનો હડો એ હડાવીને જાય એમનો હોય. બોલો, આ આખો હડાનો ભરેલો એટલે આખો હડાનો ભરેલો નરકનો કુંડ તૈયાર કરવો પડે. આ હડેલાને એ હડામ નાખે એટલે આનો હડો બળે બધો, ભોગવે ને એટલે નાશ થાય. નરક કુંડનું પ્રયોજન કેટલું સરસ છે. આપણને એમ થાય કે આવા નરક કુંડ દુઃખના ધામરૂપ હું કામ બનાવવા પડે. એટલે આ ભાઈ આ નહોતા બનાવવા, પણ એને એવા ધંધા કર્યા એટલે હવે એને સાફ કરવા માટે આ સિવાય બીજો માર્ગ નથી. હે બોલો, એને નકરો હડો કર્યો જીવનમાં એટલે આ હડો અમારે કુંડરૂપ તૈયાર કરવો પડ્યો, બીજું કાંઈ નથી. મલિન વસન હિ જૈસે ધોવત રહે તિસ વિધ તે હિ ઉપાય કરત જબ તૈસે મલિનતા કરત ત્યાગ તબ કહેશે. જેમ મેલા કપડાને ગરમ પાણીમાં પલાળી ક્ષાર નાખે પછી તેને પછાડીને કે ધોકા મારી મારીને ધોવે છે અને કપડાને સ્વચ્છ કરે છે, તેમ જીવને પણ નરકના કુંડમાં નાખીને અનેક રીતે દુઃખ આપીને તેને મારી મારીને કે પછાડીને તેના બધા પાપ ધોવામાં આવે છે અને જીવને શુદ્ધ કરવામાં આવે છે. આ તો બહુ સારું પરોપકારનું કામ છે. આ કંઈ ખોટું યમદૂત તો કરતા નથી, બહુ રૂડું કરે છે. ખોટું તો એણે કર્યું તું મૂર્ખાએ, હવળું એણે કર્યું તું, યમદૂત તો હવળું કરે છે. બોલો, મેલ તો એણે ચડાવ્યો હતો, યમદૂતો તો મેલ ધોવે છે. પાપી જન કહાવત તે તે પાપ કરી કે મલિન રહે તે તે વસન સમ શુદ્ધ કરત જમ દૂતા પાપ કીચ મેં જેતે રહે ખૂતા. જે લોકો પાપી કહેવાય છે તે પાપ કરીને મેલા થઈ ગયા હોય છે અને પાપના કીચડમાં મૂવા ખૂંચી ગયા હોય છે, તેને જેમ ધોબી કપડાંને શુદ્ધ કરે છે ધોકાવી મારી જીકીને, તેમ જ યમદૂતો તે જીવને શુદ્ધ કરે છે. શું ખોટું કરે છે ભાઈ યમદૂતો? શુદ્ધિકરણ કરે છે. જે મનુષ્ય વ્યભિચારનું પાપ કરનારા છે તેમને દુઃખ ભોગવવા માટે મોટા દારૂણ નરકના કુંડો બનાવ્યા હોય છે. સેંકડો અને હજારો અપાર નરકના કુંડ રહ્યા છે, તેમાંથી કેટલાક નરક કુંડના નામ હવે હે માં હું તમને કહું છું. નરક કુંડના નામ ગણાવે છે, જો ભાગવતમાં લખ્યા છે બધા. જો નામ, તામિશ્ર, અંધ તામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, અંધકૂપ, શુકરમુખ, સંદંશ, આ બધાનું વિવરણ ભાગવતમાં છે ને યમદંડમાં પણ છે. કેવા પાપીને કેવા નરકમાં કેવા દુઃખ આપવામાં આવે છે, સમજ્યા? શુકરમુખ એટલે કેવું નરક, એ બધું વર્ણન ડિટેલથી યમદંડમાંથી સાંભળી લેવું. કૃમિ ભોજન, તૃપ્ત સુરમી, વૈતરણી, વજ્રકંટક, શાલમલી, પ્રાણરોધ, શારમેયાદન, લાલાભક્ષ, વૈસનત, અયપ્પાન, અવિચિકા અને ક્ષારકર્દમ, આ બધા નરકના કુંડ છે. તે સિવાય બીજા પણ નરકના કુંડ બહુ જાજા છે. બધાના નામના લિસ્ટ અહીં ક્યાં વાંચવા, તેના બધાના લક્ષણ અને વિગત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં કહી છે. અને પાપ કરનારા જે દુષ્ટ જીવ છે તેની પણ વાત ત્યાં કહી છે. ઉપર જે નરક ગયા તેમાં પડેલા પાપી જીવો બૂમો પાડી પાડીને ઘણો જ દુઃખ ભોગવે છે, જે મુક્તિ કહી શકાતું નથી. બોલો, એનું વર્ણન થાય એમ નથી. પાપી જીવોને નિરંતર દુઃખ દેવાને માટે યમદૂતો નિત્ય તત્પર રહે છે. એને મજા આવે છે, સાવધાન રહે, માળા ક્યારેય ઊંઘી જતા નથી, આળસ કરતા નથી, કંઈ રખડવા જતા નથી, જીકા જીકને મારા મારે જ કરે છે. યમરાજાના વજ્ર જેવા કઠોર ત્રણ દૂતો ત્યાં રહ્યા હોય છે કે જે પાપી જીવના અંગોને તીખા કુવાડાથી કાપી કાપીને પાછા ખાતા જાય ને ચાવતા જાય છે અને વખાણતા જાય પાછા. તારું માંસ તો બહુ મીઠું, હો તે હરામનું બહુ ખાધેલું ને એટલે મીઠું બહુ થયું. આમ કે બધા મંદિરોમાં જ્યાં હોય ને મફત ચૂસ ખાતો, છોડતો જ નહોતો. આ થયું એટલું તારા બાપનું એમ કરીને બધું પરબારું ઓળવી જતો, ભારે મીઠું માંસ એમ કરીને મારે. અને તેના ટુકડાઓ પાપી જીવોને પણ ખવરાવે, પાછા એના ટુકડા એને ખવરાવે. આ તારું માંસ શાખ તો ખરો, ન શાખે જ મારે, ખાજો કેટલું મીઠું હરામનું ખાધેલું. યમ જો તો પાપી જીવોને સળગતા અગ્નિમાં વારંવાર બાળી દે છે જીવતા, અને તે જીવો અનેક રીતે દુઃખની બૂમો પાડે છે, રાડ્યો નાખે, બૂમો પુકારે. તે પછી અતિશય તપાવેલ તેલમાં તેને ઉકાળે છે, ભજીયા તળે એમ તળી નાખે છે, અને ત્યારબાદ સર્પને વિશીના ડંખ દેવડાવે છે, ગીધ પંખી અને કૂતરા પાસે પાપીને ખવડાવે છે, તેથી થતું દુઃખ કહી શકાતું નથી. કે યમદૂતો તે પાપી જીવોની જીવિત દિશામાં તેના આંતરડા ખેંચી કાઢે છે, જીવતો હોય ને એને ચીરીને આંતરડા તાણીને બારા કાઢે, તેને તલ ભાર પણ દયા આવતી નથી. જમપુરીમાં તે વિકટ પાપ ભોગવવાને યોગ્ય જ હોય છે ભાઈ. પાપી જીવના પાપ જ્યાં સુધી બચ્યા હોય છે, અર્થાત જ્યાં સુધી ખૂટતા નથી એના પાપ, ત્યાં સુધી વારંવાર પુષ્કળ પ્રમાણમાં તેને દુઃખ આપવામાં આવે છે. યમદૂત પાપી જીવના શરીરને અનંત વાર કાપે છે, છતાં એક ક્ષણવારમાં જ તે પહેલાં જેવું હોય તેવું જ બની જાય છે. કાપી નાખે ને પાછા હાથ ફેરવે એટલે અતું એવું થઈ જાય. મરવાય દે ને જીવવાય દે નહીં. કર્મફળ પ્રદાતા પરમેશ્વર પાપીને કર્મફળ આપવાનો સંકલ્પ કરે છે એટલે તરત જ તેને તેનું ફળ મળે છે. ભગવાનના સંકલ્પમાં તાકાત જુઓ, તરત એનું ફળ મળે. પાપી જીવ મનુષ્ય જીવનમાં જે રીતે અન્ય જીવને મારે છે તે જ રીતે તે જીવની પાસે મહાન સુરવીર સ્વભાવના જે યમદૂતો ભયભીત એવા તે જીવોને મરાવે છે. જે જીવને એણે જે રીતે માર્યો હોય ને એ જ જીવો પાસે આને એ જ રીતે મરાવે યમદૂતો. બોલો, લોઢાના મોટા મુદગર છરા કટાર વિશાળ ત્રિશુર ભાલા લોઢાની આંકડીઓ વાળી કડીઓ વાળી લાકડીઓ તરવાર ખાંડા, ખાંડા કોને કહેવાય, પોળી ધારવાળી તરવાર જેવું હથિયાર હોય ને ખાંડા કે, ધનુષ બાણ ફરસી ગદા ચક્ર વગેરે આયુધ લઈને પાપીઓના પ્રાણ લેવા યમદૂતો પાપી જીવ પાસે ક્યારેક દેખે છે અને ક્યારેક જીવ જમદૂત સામે જુએ છે. કોઈ વખતે જમદૂત પાપીને હાથીની પાસે ચીરાવી નાખે. બોલો, આમ જમની સામું જોયે, ક્યારેક જમ એની સામું જોયે, ક્યારેક હાથી પાસે ચીરાવી નાખે. કોઈ સમય યમદૂત પાપી જીવને ઊંચા પર્વત ઉપર ચડાવીને બહુ ડરાવીને નીચે જમીન ઉપર ફેંકે પહાડમાંથી ખીણમાં. કોઈ વાર ઝેરી અગ્નિના ધુમાડામાં પાપી જીવને ઘણી વાર રૂંધી રાખે છે, અને કોઈ વખતે તો જમદૂત પાપીને કિચડમાં દબાવીને રૂંધીને ઘણું જ અમાપ દુઃખ દે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં યમયાતનાનું નિરૂપણ કર્યું, એ નામે 63મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.